સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ગઢડા અંત્ય પ્રકરણ વચનામૃત 14મું. વિવેકીનો વિચાર અને કાયસ્થના અવિવેકનું. સંવત 1884ના અષાઢવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને મસ્તક ઉપર પાઘમાં પુષ્પના તોરા ચૂકી રહ્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે કીર્તન ભક્તિ સમાપ્તિ કરો ને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું, જે હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજી કંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એને વિવેક નથી, જો વિવેક હોય તો એમ વિચાર થાય, જે મારે તો બ્રહ્મચર્ય વ્રત છે તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે એ બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ, જે એ જીવ બકરો થયો હશે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતો હશે, અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાંદરો ઇત્યાદિ પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિશે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એક એકને મળી હશે, અને તેમાં કંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી, એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે, ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહીં કર્યો જોઈએ, એ તો સહેજે જ તે સ્ત્રી આદિકના સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે, તો પણ એ જીવને સ્ત્રી આદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી. સ્ત્રી આદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિશય મહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે. તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી, એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિનવાસના જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો, જે હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં. શા માટે, જે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી, મને તો જન્મો જન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, જે લાજ મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ, એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી। પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું, જે હે મહારાજ, જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય જે ભગવાન સર્વ સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ જીવને પૂર્વજન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય પૂંડા જે દેશ કાળ સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે, તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે, તે પૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી, અને જેવી રીતે પૂંડા દેશ કાળ ક્રિયા ને સંગ તેને યોગ્ય કરીને પૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો, તેવી રીતે અતિશય પવિત્ર દેશ પવિત્ર કાળ પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ તેને યોગ્ય કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય, તો તેને યોગ્ય કરીને અતિ તીક્ષ્ણ જે પૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે, ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે, એ પ્રશ્નનો એ જ ઉત્તર છે। પછી અયોધ્યા પ્રસાદજીએ પૂછ્યું, જે એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દ્રષ્ટિ પૂગતી હોય, અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ જાજુ જાણતો ન હોય, અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે, અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સંસારને વિશે દેવી ને આસુરી બે પ્રકારના જીવ છે, તેમાં આસુરી જીવ હોય તેને ચાચી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય, અને દેવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય। જેમ મરચાનું બીજ હોય ને લીમડાનું બીજ હોય ને શિંગડિયા વચનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચ્યા કરીએ તો પણ મરચા તે તીખા જ થાય ને લીમડો તે કડવો જ થાય ને શિંગડિયો વચનાગ તે ઝેર જ થાય। શા માટે? જે એનું બીજ ભૂંડું છે, અને શેરડીને વાવીને લીમડાના પાનનું ખાતર નાખીને કડવું પાણી સિંચ્યા કરીએ તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય, તેમ દેવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે, ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે। પછી શુકમુનિએ પૂછ્યું, જે દેવીને આસુરી જીવ હોય તે કેમ જાણ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે દેવી જીવ હોય તેને કામ ક્રોધ લોભ આદિક દોષ હોય, તે ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કરીને હોય, પછી સારા દેશકાળાદિકનો યોગ થાય તો થોડે કાળે કરીને નાશ થઈ જાય, અને આસુરી જીવને જે કામ ક્રોધ લોભ આદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં, અને તેને એકવાર જો કાંઈ કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં, અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય, પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નિસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નિસરે, તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારે છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, તમે એમ કહ્યું છે આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખે ત્યાં સુધી તો સત્સંગી રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય। તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દેવી થાય। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દેવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમપદને પામે। પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નવધા ભક્તિમાંથી જેને જે ભક્તિએ કરીને ભગવાનમાં દ્રઢ સ્નેહ થાય તે જ ભક્તિ તેને શ્રેષ્ઠ છે। પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે વયે કરીને પણ વૃદ્ધ હોય અને ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય જેને દ્રઢ હોય અને ભગવાનને વિશે પણ દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ બે જણાને કરવો। પછી નાજે જોગીએ પૂછ્યું છે, એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું છે ને એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાયું છે અને એકનું તો સ્નેહ કરીને ભગવાનમાં મન જોડાયું છે, એ ત્રણમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાયું તે શ્રેષ્ઠ છે। પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજી મહારાજે કહ્યું એવો જે સાર અસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેક ને વૈરાગ્ય તે હેતને યોગ્ય કરીને પ્રગટ થાય છે અને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ, તે જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો કોઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે। તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે। જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે, એવી રીતે પશુ પક્ષીમાં સર્વત્ર દેખાય છે। તેમ જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરંત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે। માટે જો ભગવાનમાં દ્રઢ હેત હોય તો એની મેળે જ વૈરાગ્યને વ્યક્ત થઈ આવે છે। પછી વળી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, બુદ્ધિમાન તો બે પુરુષ છે, તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમજ માની લે એવો વિશ્વાસી છે અને બીજો તો પરમેશ્વરના વચન હોય તેમાં પણ માનવું ઘટે તેટલું જ માને, એ બેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે। તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે, જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું, માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે। પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું, જે મનમાં તો એમ જ નિશ્ચય છે, જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે, તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરને ને તે સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહીં, તથા વાક વિના પણ પરમેશ્વરને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે, જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે, અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહ કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુખાય ને ત્રાસ પામે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે, જે આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહીં. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું, જે ભક્તજનના મનને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મ્ય હોય તે બીજાને કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેના મનને વિશે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મ્ય હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટને સેવા કરે ને દેહે કરીને સર્વ સંતને પગે લાગે, અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે ને ખાધા પીધાની ખબર રાખે, અને પોતાની પાસે પોતાને મનગમતી વહાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે, એવી રીતે મન કર્મ વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું મહાત્મ્ય અખંડ છે એમ જાણવું. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતા હોય તો પણ ધર્મમાં કંઈક સંકરપણું થાય ને વૈરાગ્યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય અને ભક્તિમાં પણ કંઈક શિથિલપણું થઈ જાય અને જ્ઞાનમાં પણ કંઈક દેહ આસક્તિ રહી જાય, તેનું શું કારણ હશે? પછી ગોપાળાનંદ સ્વામીએ ને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જેને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે, એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ તેમાં જે કાંઈ કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી, અને એવા જે મોટા હોય તે બાહ્ય દૃષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડભરત જેવાને શુકજી જેવા કરી મૂકે, માટે એવા અતિશય જે મોટા તેમને જે વ્યવહારિક દૃષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પછી શ્રીજી મહારાજે કહ્યું, એનો ઉત્તર એ જ છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યક્રનો 14મું થયું.